Jupiter of Northern California, Mumukshu Mandar, Parushan Mahaparva, Somvar, August 20, 2001, Baporno Swadhyay, Vishay, Mumukshutana Avashyak Guno, Swadhyaykar, Shri Vasantbhai Khokhani, Rajkot.
Om Karam Bindu Sayoktam Nityam Dhyayanti Yogina Kamadam Mokshadam Chaiva Om Karaya Namo Arhanto Mangalam Nityam Siddha Jagati Mangalam Mangalam Sadhava Sarve Jain Dharmostu Mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Sthuli Bhadradya Jain Dharmostu Mangalam Ajnanati Mirandhanam Gnanam Janashalakaya Chakshurun Militam Yena Tasmai Sri Gurve Nama Mahadevya Kukshiratnam Shagdajitarvatmajam Rajachandra Maham Vande Tattvalochanadayakam Prabhu Tattva Lochanadayakam
Bapurna Swadhyayma Apni Vicharananu Sutra Che Chalo Mumukshu Thaiye Moksh Margni Prapti Mumukshuta Utpan Thayavina Thati Nathi મુક્તિના માર્ગે પ્રયાણ કરનારે સર્વપ્રથમ મુમુક્ષુ થવું પડે છે. જેવી રીતે સાગરમાં અમૂલ્ય મોતી છે, રત્નો છે, પણ એ રત્નો જેને પ્રાપ્ત કરવા છે એને મરજીવા બનવું પડે છે. અફાટ સાગરના અસીમ જળરાશિની અંદર પ્રાણની બાજી લગાવીને જે અંદર ઝુકાવે છે એ ત્યારે જ સાગરના તળિયે પહોંચે છે અને સાગરના પેટાણમાં રહેલા રત્નો એ હાથ કરે છે. જેમ મોતી અને રત્ન મેળવવા માટે મરજીવા થવું પડે છે, એમ મોક્ષની પ્રાપ્તિ જેને કરવી છે એને મુમુક્ષુ થવું પડે છે. આ જીવનું મુમુક્ષુ એ એક પદ છે, એક અવસ્થા છે. એ મુમુક્ષુતાનો અર્થ શું? મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે યત્ન કરે તે મુમુક્ષુ. તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ વિતરાગ પુરુષની ઉપાસના, સત્સંગ, પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું. આ મુમુક્ષુતા એટલે બોધ બીજ યોગ્ય ભૂમિકા આપણા જીવનમાં નિર્માણ થાય અને તે મુમુક્ષુતા ની કોઈ પણ પ્રકારની ભ્રાંતિ ન થાય એટલે મુમુક્ષુ જીવ વિશેના આપણે ગઈકાલે એ લક્ષણો વિચાર્યા કે જે લક્ષણો દ્વારા સંસાર પ્રત્યેની એની ભાવના મોડી પડે, સંસાર પ્રત્યેના રસરુચિ જેના ઉપશમ થાય અને જેને વ્યવસાયના પ્રસંગમાં વર્તતી રુચિનો વિલય થાય. આવું જો ન થાય, આવું જો ન કરવામાં આવે તો ખરી વાત તો એ છે કે જીવને હજુ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ નથી, એક અક્ષર સત્ય પણ એના જીવનમાં પરિણમ્યું નથી. ઘણી વાર તો જીવ પરમાર્થની ભ્રાંતિની અંદર લપેટાઈ જાય છે અને એ લોકસંજ્ઞાએ આત્મકલ્યાણ ઈચ્છે છે પણ જ્ઞાનીઓને બતાવેલા માર્ગે આત્મકલ્યાણ કરતો નથી, એટલે એને મુમુક્ષુ કહેવડાવવું ગમે છે, થવું ગમતું નથી. આ મુમુક્ષુ માટેના કયા ગુણો છે, જીવનમાં કયા ગુણો હોય ત્યારે મુમુક્ષુતા પ્રગટી કહેવાય, એનો વિચાર આજના આપણે અત્યારના સ્વાધ્યાયમાં કરીશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 135. ધર્મેચ્છક ભાઈઓ, મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. ખંભાતના ભાઈઓએ પરમ કૃપાળુ દેવને ઓળખી લીધા હતા. અંબાલાલ સાથે જે પત્ર વ્યવહાર હતો એ પત્ર વ્યવહારના કારણે એ ભાઈઓ સત્સંગ કરતા અને એણે પરમ કૃપાળુ દેવનું ઓળખાણ થયું હતું કે આ પુરુષ મુંબઈની અંદર બેઠો વ્યવહારમાં અને વ્યાપારમાં હોવા છતાં આ ભગવાન સ્વરૂપ પુરુષ છે. આવી ઓળખાણ થયા પછી એની પાસેથી આત્મકલ્યાણ માટેનું કંઈ સાધન મળે, કોઈ ધર્મની પ્રાપ્તિ થાય એટલા માટે એ મુમુક્ષુએ પરમ કૃપાળુ દેવ સાથે સમાગમ મળવા જવાની આજ્ઞા મંગાવી, પરંતુ આજ્ઞા મળતી નથી. મુંબઈના સમાગમની અંદર, મુંબઈના વાતાવરણની અંદર આ પુરુષ પોતાની નજીક કોઈને આવવા દેતા નથી, કારણ કે જગતના જીવો પાસે સંતને ઓળખવાની દ્રષ્ટિ નથી, જ્ઞાનીને ઓળખવાની દ્રષ્ટિ નથી. આપણે આપણી ફૂટપટ્ટી, આપણા માપદંડ, આપણા કાટલા તોલા લઈ અને જ્ઞાનીને તોલવા નીકળીએ છીએ, માપવા નીકળીએ છીએ. બહુ ઓછા લોકો પામવા નીકળે છે. જ્યારે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે જ્ઞાનીને માપવા છે. જ્ઞાની પાસે જઈને ક્યારે આવી ચેષ્ટા ન કરીએ અને પામવાની દ્રષ્ટિકોણ રાખીએ તો પામી શકાય. પરંતુ અનાદિથી જીવ બાહ્ય ત્યાગ, બાહ્ય નિવૃત્તિ એના આધાર ઉપર અને બાહ્ય વેશભૂષા, ચિહ્ન, લિંગ એના આધાર ઉપર જ જ્ઞાનીની ઓળખાણ કરતો આવ્યો છે. એટલે અનાદિકાળથી જીવને સાચા જ્ઞાનીનું ઓળખાણ થતું નથી, કારણ કે જ્ઞાનીની ઓળખાણ એની દશાથી થાય, એના બાહ્ય ઉદયગત પ્રવૃત્તિથી ન થાય. હવે એ દ્રષ્ટિએ કૃપાળુ દેવ તો કહે છે કે કોઈ વાર અંદેશો પડે એને, એને ધર્મના માર્ગમાં સંદેહ પેદા થાય, એટલે આ જ્ઞાની તો પોતાથી દૂર રાખે છે બધાને. હવે જ્યારે પ્રત્યક્ષ સમાગમ ન હોય તે સમયે સંપર્કનું માધ્યમ શું, અને એ માધ્યમ છે પત્ર વ્યવહાર. અને આવો એક અદ્ભુત આ પરમ કૃપાળુ દેવના જીવનનો એક અદ્ભુત એવો યોગ છે કે અસંખ્ય મુમુક્ષુએ પરમ કૃપાળુ દેવ પાસેથી પત્ર વ્યવહાર દ્વારા માર્ગની પ્રાપ્તિ કરી. આ એનું પ્રત્યક્ષપણું હતું. પરમ કૃપાળુ દેવને લેટર ઇઝ ઓલવેઝ પર્સનલ, અને આ મુમુક્ષુઓ આવી ધર્મની માગણી કરતા હતા. પરમ કૃપાળુ દેવે એને જવાબમાં લખે છે કે મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. મુમુક્ષુના પત્રની અંદર મુમુક્ષુતાના અંશો દેખાય છે, એનું હૃદય મુમુક્ષુતાના અંશોથી ગ્રહાયેલું છે, જ્ઞાનીને સંતોષ થાય છે. કેવી અદ્ભુત સ્થિતિ છે વિચારો તો ખરા. આપણે પત્ર લખીએ અને કોઈ જ્ઞાનીને એનાથી સંતોષ થાય, આપણો પત્ર વાંચીને આવો પરમ અને સમર્થ જ્ઞાની એમ કે તમારું હૃદય અમને પરમ સંતોષ આપે છે. આપણે ઘણા પત્રો લખીએ છીએ, સંતોને લખીએ છીએ, જ્ઞાનીઓને લખીએ છીએ, ઉપકારીને લખીએ છીએ, પણ આપણા પત્રમાં સંતાપ હોય કે સંતોષ હોય, આ બધી બળતરા જ લખી હોય આપણે, બીજું શું હોય એની અંદર. આપણા પત્રમાં શું હોય? અમારું આમ છે ને તમે કંઈક આમ કરી દેજો ને, અમારું અમે અહીંયા હલવાણા છીએ ને તમે અમને અહીંયાથી છોડાવી દેજો ને, અમારે આમ છે. બધી સંસારની પડોજણની અંદર ગૂંચાયેલો આ જીવ, એ આવો કોઈ પ્રસંગ મળે તો પણ ત્યાં માગણી આ જ કરે. એટલે ત્યાં સંતાપ જ દેખાય. આ ખંભાતના મુમુક્ષુઓના પત્ર વાંચીને પરમ કૃપાળુ દેવ જેવો જ્ઞાની એને જવાબમાં લખે છે કે મુમુક્ષુતાના અંશોએ તમને બીજું કંઈ છૂટવું છે એવી માગણી કરે છે. એટલે કે છે કે આવા જ્ઞાની કે છે કે તમારું એ હૃદય અમને પરમ સંતોષ આપે છે. શું એવી મુમુક્ષુતા એને લખી હશે? કૃપાળુ દેવ તો કે છે મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય, હજી પૂર્ણ મુમુક્ષુતા નથી, અંશરૂપ મુમુક્ષુતા છે તમારા પત્રમાં. એ અંશરૂપ મુમુક્ષુતા પણ જ્ઞાનીને પરમ સંતોષ આપે છે. પરમાત્મા સ્વરૂપ જ્ઞાની કે છે કે વાહ, ધર્મેચ્છક ભાઈઓને કે છે અમને બહુ સંતોષ થાય છે તમારો પત્ર પ્રાપ્ત થાય છે. એમની એ જિજ્ઞાસા શું લખી છે, એમની મુમુક્ષુતાનું સ્વરૂપ શું છે એ વાંચીએ તો આપણને એમ થાય કે જે વખતે ભગવાને જેને પત્રો લખ્યા છે અને જેણે ભગવાનને પત્રો લખ્યા છે એ પત્રો લખનારની દશા અને જવાબ આપનારની દશા કેવી હશે. એણે લખ્યું છે, અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. શું પત્ર લખ્યો ખંભાતના મુમુક્ષુએ? અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. પ્રભુ બસ બીજું કાંઈ જોઈતું નથી, અમારું આ પરિભ્રમણ અનાદિનું છે આવું અમને લક્ષ્ય આવી ગયો છે. હવે અમે એની કડાકૂટમાં પડવા માંગતા નથી, કેમ થયું કેમ નહીં શું છે તે છે. પ્રભુ એક જ માગણી છે, અમારું પરિભ્રમણ સમાપ્તતાને પામે. જીવો, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, કેવી જિજ્ઞાસા છે. અને એ જિજ્ઞાસાને કેટલી સ્પષ્ટતાથી, કેટલા સ્પષ્ટ શબ્દોની અંદર ખંભાતના મુમુક્ષુએ ભગવાન પાસે મૂકી છે કે અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. આવી જ માગણી જેને શ્રીમદ રાજચંદ્રજીને ભગવાન સ્વરૂપે ઓળખા એવા પ્રભુશ્રી ખંભાતની અંદર ઉપાશ્રીના મેળા ઉપર ગુરુની આજ્ઞા લઈને જાય છે અને કંઈ અવધારવું છે. અને કૃપાળુદેવ પૂછે છે કે કહો મુનિ, તમારે શું જોઈએ છે? સંકેતની પ્રાપ્તિ, નાથ બીજું કંઈ જોતું નથી, બ્રહ્મચર્યની દ્રઢતા. અને વિનયથી નમસ્કાર કરે છે, સાષ્ટાંગ નમસ્કાર કરે છે. અને પરમ કૃપાળુદેવને આશ્ચર્ય થયું, આ મુનિની ભદ્રિકતા જોઈને, આનો એવો ભાવ, શુદ્ધ ભાવ, પરમ ભદ્રિક ભાવ. આ ભદ્રતાથી ભગવાનની કરુણાસભર કહે છે કે મુનિ, તમે અમને કેમ આટલું બધું માન આપો છો? સર્વસંગ પરિત્યાગી છે, વિતરાગનો સાધુ છે, 14 વર્ષ ઉંમરમાં મોટા છે, દીક્ષિત છે, સામે 22 વર્ષની ઉંમરનો નવજવાન ઉભો છે, વ્યવહારમાં છે, વેપારમાં છે, મુંબઈથી આવે છે અને કહે છે કે નાથ, તમને જોઈને તમે જાણી અમારા કોઈ પિતા હો એવો પ્રેમ અમને ઉભરી આવે છે. અનાદિકાળથી અમે રખડીએ છીએ, હવે અમારી સંભાળ લ્યો. અમે અનંતકાળથી રખડીએ છીએ, હવે અમારી અમારી રખડપટ્ટી બંધ થાય, અમારી રજળપાટ બંધ થાય, અમારી અથડામણનો હવે અંત આવે, કોઈ દિશા મળે માર્ગની. જેને પરમાત્માને પરમાત્મા સ્વરૂપ ઓળખાણ થાય ત્યારે એ સમયે આપણી પણ પોતાની જિજ્ઞાસુની ભૂમિકા કઈ હોય? બસ પરિભ્રમણની સમાપ્તિ સિવાય જેને કોઈ બીજો વિકલ્પ નથી, આ મુમુક્ષુતાનો આવશ્યક ગુણ છે, આ પ્રારંભ છે. કૃપાળુ દેવે તેને કહ્યું છે કે મુમુક્ષુતાના અંશો છે, કે છે કે આવી જિજ્ઞાસા થવી એ પણ એક કલ્યાણ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. જ્ઞાની અભયવચન આપે છે, જાઓ, તમને હવે એવો કોઈ સમય આવશે કે તમે ઈચ્છેલી વસ્તુ છે એ તમને પ્રાપ્ત થઈ રહેશે. શેની ઈચ્છા છે? અનાદિના પરિભ્રમણની સમાપ્તિની ઈચ્છા છે અને થઈ જશે. આવો પત્ર મળે તો આપણને કોઈ આવા સમર્થ ઓથોરિટી પાસેથી કેટલો આનંદ થાય. પછી લખે છે કે નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરજો. સમ્યક દશાના પાંચ લક્ષણો છે: સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. સમ, આ પાંચ લક્ષણો છે સમ્યક દશાના. મુમુક્ષુતાના આવશ્યક ગુણો, એના ઉપર આપણે અત્યારે વિષય સૂત્ર આપણું છે. કયા ગુણો મુમુક્ષુમાં હોવા જોઈએ? તો એ મુમુક્ષુ દશા એ સમ્યક દશા છે. જીવની સમ્યક દશા પ્રાપ્ત કરે, દશા પ્રાપ્ત કર્યા વિના દિશાનું ભાન થતું નથી. સમ્યક દશા આવ્યા વિના સમ્યક દર્શન પણ થતું નથી. આ સમ્યક સન્મુખતા છે. અને એમાં કહે છે સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. સમ એટલે શું? ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું. ક્રોધાદિક કષાયો એનું સમાઈ જવું. ક્રોધ, માન, માયા, લોભ આ ચાર મુખ્ય કષાય, એની 16 પ્રકૃતિઓ અને બીજી 9 ભય, શોક, હર્ષ, શોક, રતિ અને દુગંછા અને વેદ, આ બધી એના કર્મની પેટા પ્રકૃતિઓ છે. પણ એક કષાયો એનું સમાઈ જવું, ઉપશમ થવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, અને જે કષાય ઉદયમાં આવે છે, આપણે ઉદયની અંદર પૂર્વે બાંધેલા કોઈ કષાય, એ ઉદયમાં આવે કષાય એટલે નિમિત્ત રૂપે આવે, રચના રૂપે આવે, આકાર રૂપે આવે, સંયોગ રૂપે આવે, સંબંધ રૂપે આવે. એમાં એ સમયે એનું સ્વરૂપ કષાયનું હોય, રચના ગમે તે પ્રકારની હોય, પણ ઉદયમાં કોઈ મળવા આવ્યો હોય તો વ્યક્તિ તો નિમિત્ત છે, પણ ત્યારે એ ક્રોધનું નિમિત્ત છે, કોઈ જગ્યાએ માનનું નિમિત્ત છે, કોઈ જગ્યાએ લોભનું નિમિત્ત છે, કોઈ જગ્યાએ માયાનું નિમિત્ત છે. તે સમયે એ માયા ઉદયમાં આવી છે, એ ક્રોધ ઉદયમાં આવ્યો છે. એ ઉદયમાં આવેલા ક્રોધની કષાયોમાં એ મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે સમ કૃપાળુ દેવે એને ઉપદેશ છાયાની અંદર બહુ સાદી ભાષામાં સમજાવ્યું કે સમ એટલે ક્રોધાદિ પાતળા પાડવા, તે આપણા કષાયોને પાતળા કરીએ. બહુ તીવ્ર છે, બહુ આકરા છે, બહુ ગાઢ છે, જરા કષાયોને એનો વેગ, એનો આવેગ, એની તીવ્રતા એને જરા મંદ કરતા શીખીએ. બહુ આવી જતો હોય કષાય તો એની ડિગ્રી છે એને જરા ઓછી કરો. આ એક સમ્યક દશાના લક્ષણમાં કહે છે ક્રોધાદી પાતળા પડવા દે. સંવેગ, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. એક જ અભિલાષા જીવનમાં, માત્ર મોક્ષ અભિલાષ. પહેલામાં કષાયની ઉપશાંતતા એટલે સમ, માત્ર મોક્ષ અભિલાષ એટલે સંવેગ, બીજી કોઈ ઈચ્છાઓ નહીં. કૃપાળુ દેવે લખ્યું છે મોક્ષ માર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં, તે સંવેગ છે. સર્વ પ્રકારની અભિલાષાઓને નિવૃત્ત કર્યા જ રહો, અભિલાષાઓ ઉત્પન્ન થશે, ઈચ્છાઓ ઉત્પન્ન થશે. ઈચ્છા અનંત છે, તૃષ્ણા અનંત છે, એકને સમાવીશો તો 10 ઊભી થશે પણ એને નિવૃત્ત કરો, નિવૃત્ત કરો, હટાવી દો. આપણા જે આપણા ઉપયોગને રોકે છે જે ઈચ્છાઓ, એને હટાવી દો. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોપ એ નિર્વેદ. નિર્વેદ એટલે સંસારથી થાકી જવું, અટકી જવું. તે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે ને કે આ તો થાક્યાનો માર્ગ છે, આ તો થાક્યાનો માર્ગ છે. જે સંસારથી થાક્યો હોય એ ત્યાં બેસી શકશે. જેને હજી સંસારમાં ભમવાના ઉછાળા આવે છે, જેના પગમાં જોર છે, જેની છાતીએ જોર છે, એને જેને ડોલરનું જોર છે, એનું આ કામ નથી. એનું આ કામ નથી, કેમ કે એને તો હજી બીજા પરિબળોના આધાર ઉપર સંસારમાં ભમવાની કૂદવાની ઘણી ઘણી અભિલાષાઓ છે. આ તો એમ કે મારી પાસે બધું જ હોવા છતાં હું સંસારથી થાક્યો છું, થાક્યાનો માર્ગ છે. જેમ કૃપાળુ દેવે લખ્યું બુઝી ચહત જો પ્યાસ કો
है भूजन की रीत, पावे नहीं गुरु गम बिना, एही अनादि स्थिर।
प्रश्न कर्यो छे મુમુક્ષુને, એ પણ ખંભાતના મુમુક્ષુને આ પત્ર લખ્યો છે 156. બુઝી ચહત જો પ્યાસકો, પ્યાસ ભલે લાગી પણ બુઝાવવાની ચહત એટલે ચાહ છે, પ્યાસ બુઝાવવી છે. હૈ બુઝન કી રીત, તો રીત છે નહીં પણ પેલા ચાહ છે, પ્યાસ બુઝાવવાની ઈચ્છા છે, તીવ્રતા છે, ધગસ છે, ઝૂરણા છે, ઈચ્છા છે કે ઉડામણીની વાતો જ કરવી છે. બુઝી ચહત જો પ્યાસ કો, હાઈ બુઝન કી રીત, તો આવો. જો ચાહને બુઝાવવાની ચાહ હોય તો આવો. તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવાનું કહેશો, પણ એને પણ જેની ઈચ્છા ન હોય એમાં મધ્યસ્થતા રાખજો. મારે મોક્ષે જવું જ નથી, મારે સંસાર જ ભલો છે, મારે મુક્તિ જોઈતી જ નથી, એની હારે માથા પછાડવાનું બંધ કરજો. આખા જગતને પમાડી દેવાનું કોન્ટ્રાક્ટ આપણે લીધો નથી. પરમ કૃપાળુ દેવ તો સૌભાગભાઈ જેવા સમર્થ પુરુષને પણ એમ કહે કે મુનિને સમજાવવાની કડાકૂટમાં તમે પડો માં. અને પ્રભુશ્રીજીએ પણ આશ્રમમાં છેલ્લે કહ્યું ઘણા લોકોને કે હવે એટલી બધી માથાકૂટ હાલે છે, બધી મૂક અને હવે પોતાનું કામ કરીને આવેલા જાઓ. પોતે પોતાનું કરી લેવા જેવો કાળ છે. એવી સ્થિતિની અંદર આ માર્ગ કેનો છે જેને આ પ્યાસ બુઝાવવાની, જેને ચાહ છે એના માટેનો છે. માત્ર જિજ્ઞાસા એ પૂરતું નથી, એ જિજ્ઞાસા પાર પામે એનો કોઈ ઉકેલ મળે, આ મૂંઝવણ છે. જેને મૂંઝવણ છે એ ઉકેલની દિશામાં છે, જેને માત્ર પ્રશ્ન છે એ સમાધાન નહીં મેળવી શકે. કેમ કે પ્રશ્નો જ કરવા છે એને. આજે એક પ્રશ્ન છે, કાલે બીજો પ્રશ્ન છે. તર્કને પણ કોઈ અંત નથી. તૃષ્ણાને જેમ અંત નથી એમ તર્કને પણ કોઈ અંત નથી. અને ઘણા જીવો તર્ક અને વાદ વિવાદની અંદર પરમાર્થ માર્ગને પામવાની ભ્રાંતિ લઈને બેઠા છે. પ્રશ્ન છે એને સમાધાન નહીં મળે, જિજ્ઞાસુને માર્ગ મળશે. આ રીતે કૃપાળુદેવે સમજાવ્યું છે કે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ, હવે થોભ એ નિર્વેદ, થોભ હવે બહુ મહત્વનો શબ્દ છે. અટક જૈન દર્શનમાં એને માટેનો દાર્શનિક શબ્દ છે. વિરમવું, આશ્રવ ભાવથી હવે વિરમો. કર્મબંધના 5 હેતુઓ છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 પ્રકારની ભાવનાઓ છે. એક કર્મબંધની, આશ્રવની, કર્મબંધના હેતુઓની ભાવના છે. એનાથી વિરમણ કરવું, અટકવું, હવે આગળ ન વધવું. પ્રતિક્રમણની અંદર આ 5 ભાવનાઓની, વિરમણની ગાથાઓ આપણે પરમ કૃપાળુ દેવે જે રચનાઓ કરી છે એમાંથી આ વિરમણની ગાથાઓ મૂકી છે. મિથ્યાત્વમાંથી વિરમણ કરો તો મિથ્યાત્વમાંથી વિરમણ કરવું હશે તો સમ્યકત્વની ભાવના ભાવવાથી જીવ મિથ્યાત્વનું વિરમણ કરી શકે. વિરતી ભાવના ભાવવાથી અવિરતીનું વિરમણ થાય. ઉપશમની ભાવના ભાવવાથી કષાયનું વિરમણ થાય. અપ્રમત ભાવ ભાવવાથી પ્રમાદનું વિરમણ થાય. અને અશરીરી ભાવ ભાવવાથી, દેહાધ્યાસ છૂટવાની, એના ભાવ ભાવવાથી આ અશરીરી ભાવનો દેહાધ્યાસ મટે, એ યોગ વિરમણની ભાવના થાય. વિરમો, અટકો. ક્યારેય પણ આપણને લાગે કે મુસાફરીમાં આપણે ખોટા ગયા છીએ, એક્ઝિટ મળતી નથી, નંબરના રસ્તામાં અટવાઈ ગયા છીએ, નોર્થ છે કે સાઉથ એ ઘણીવાર ખબર નથી પડતી, અને ઘણીવાર કયો રસ્તો ક્યાં મળે છે એ તો ચાર પાંચ રસ્તા ભેગા થઈ ગયા. હવે સ્ટેટ વે આવી ગયો ને, સ્ટેટ વે આવી ગયો ને, સિટી વે આવી ગયો ને, ગુંચાઈ ગયો, નવો નવો મેપ લઈને નીકળો હોય શું થાય. પહેલું કામ શું કરવાનું કે ક્યાંક સાઈડ લઈ અને ઊભો રહે, પહેલાં તો અટક, ગમે ત્યાં જઈશ તો ગુંચાઈ જઈશ. તો પહેલું કામ અટકો. તો જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં પરિભ્રમણ કર્યું છે, આપણે ખોટે રસ્તે છીએ, આપણે સૂઝ પડતી નથી, રસ્તો બરાબર દેખાતો નથી, આપણે સાચે માર્ગે હોય એવું લાગતું નથી, તો પહેલું કામ શું કરવાનું? ખોટે માર્ગે દોડતા દોડતા સાચો માર્ગ શોધવાનો કે અટકીને શોધવાનો? તો ડાયો માણસ હોય તો એમ કહે કે ગમે ત્યાં જઈને પછી પાછું ફરવું, એના કરતા પહેલા તું ઊભો રહે. મેક શ્યોર વેર વી આર, વોટ ઇઝ અવર ડિરેક્શન, વેર વી હેવ ટુ પ્રોસીડ. તો ઊભો રહે પહેલા, અટકો, થોભ, થોભી જા, સ્ટોપ. અમેરિકામાં સ્ટોપ શબ્દનો અર્થ પહેલી વાર જાણવા મળ્યો, એટલે લોકોએ ડિક્શનરી પ્રમાણે એનું અમલીકરણ અહીંયા જોવા મળ્યું. બાકી તો સ્ટોપ હોય તો જવા દે એ તો, પણ અહીંયા કોઈની હિંમત ન ચાલે સ્ટોપ મહેંચ્યા પછી આગળ વધવાની. સ્ટોપનો અર્થ એ કે પૂરેપૂરી તમારી ગાડીનું એન્જિન બંધ થઈ જવું જોઈએ, બંધ થવું જ જોઈએ. એક મિનિટ માટે પણ ગાડી બંધ થવી જ જોઈએ, ગતિ બંધ થવી જ જોઈએ, અને પછી જ આગળ વધાય. પણ સામે એકેય વાહન નથી, બાજુમાં કોઈ નથી, કોઈ આવતું નથી, કોઈને જાવું નથી, આવો રસ્તા પડ્યા છે 100 ફૂટના, શું કરવું છે, જવા દે ને બાપા? તો કે છે કે સાઇન શું કહે છે, સ્ટોપ. કોઈ અવરોધ નથી, અંતરાય નથી, કોઈને જાવું નથી, કોઈને આપણે નડતા નથી, તોય નિયમ ટ્રાફિકનો શું કહે છે, સ્ટોપ. એટલે ઊભો રહે તું, બસ બીજી વાત નહીં. અમારા એક મિત્ર હતા, એને લાયસન્સ ન મળ્યું 2-3 વાર. આમ પાયલોટનું લાયસન્સ જોઈ પ્લેન ઉડાડે, પણ અહીંયા અમેરિકામાં એને રોડનું લાયસન્સ ન મળ્યું, કેમ કે 1-2 વાર પોલીસ એને જોઈ ગયો હતો કે સ્ટોપમાં ઊભો નથી રહેતો. પછી તારે પૂછ્યું ક્યાંથી આવો, તો કે ઇન્ડિયાથી. બરોબર છે, બરોબર છે ભાઈ, તું સાચો છો. પણ કે કોઈ આવતું નહોતું, કોઈની ગાડી નહોતી, પછી મારે અટકવાની શું જરૂર? તો કે તારી જરૂરત ઉપર આ પાટિયું નથી માર્યું. અહીંયા જે નિશાની છે એમાં તારે તારો વિવેક વાપરવાનો નથી. યોર અન્ડરસ્ટેન્ડિંગ, યોર જજમેન્ટ હેઝ નો પ્લેસ. રૂલ ઇઝ રૂલ. યુ હેવ ટુ સ્ટોપ ધ વેહિકલ, ઇટ શુડ બી ડેડ સ્ટોપ, નહીં તો ટિકિટ મળી જાય. અને ટિકિટ મળે એટલો લોકો બહુ માથાકૂટ થાય. અહીંયા તો ટિકિટ મળે, 2-3 વાર ક્લાસમાં જવું પડે, કેપિટલ પનિશમેન્ટ મળે, મળી પાછું જો નોંધ થઈ જાય તો પાછું ઇન્સ્યોરન્સ વાળું આપણું કાપી નાખે બરાબરનું, મરી રહી. અને 3-4 વાર થાય તો કે છે ડોન્ટ, તું ડ્રાઈવ કરતો નહીં, હવે તું તારું કામ નથી. જી મને તો સ્ટિયરિંગ પકડતા નથી આવડતું, પણ અમારું એક કામ છે, અમે આની બાજુમાં બેસીએ છીએ, જે ચલાવે છે એની બાજુમાં, અને એને કહે છે કે ઊભો રહેજો, આ લાલ છે, આ લીલી છે, આમ જવાનું છે, ડાયરેક્શન આપી શકીએ છીએ. પણ સ્ટોપ, આ સંસારની અંદર જ્ઞાનીઓએ આ ત્રીજી નિશાની આપી છે કે સ્ટોપ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, આ પરિભ્રમણ ભ્રાંતિમાં કર્યું કે ચાઈને કર્યું, સમજીને કર્યું? ના ભાઈ, આવી સમજણ હોત તો હું આવું ન કરત. અહીંયા જમવા બેસીએ ત્યારે ઘણી વાર સંવાદ સાંભળીએ કે જો પહેલેથી ખબર હોત તો હું આના પનારે ન પડત. એટલે ઓલો કે મારું એવું હતું, બે આંધળે બેરા કૂટાઈ ગયા છે, હવે પૈડું પાનું નિભાવી લ્યો, તમે ક્યાંય જાશો તો હેરાન થશો અને હું રખડી પડીશ, એના કરતા ભાઈ હલાવો આપણે કોમ્પ્રોમાઇઝથી. સંસારમાં આમ જ ચાલે છે, અને આવા અનેક પરિભ્રમણ, આવા અનેક ખેલ અજ્ઞાન અવસ્થામાં આજીવે કર્યા છે, ભ્રાંતિમાં કર્યા છે. અજ્ઞાન કરતાંય ભ્રાંતિ બહુ ખતરનાક છે. ભ્રાંતિમાં પોતે સાચું કરે છે એમ માનીને કરે અને હોય ખોટું. ઇઝ ઇલ્યુઝન ઇઝ મોર ડિસિપફુલ. ઓલું તો એમ કે હું જાણતો નહોતો, આ તો હું જાણતો તો ખોટું જાણતો તો એ સાચું છે એમ માનીને કરે, અને પછી ખબર પડે કે સારું આ તો આપણું ખોટું નીકળ્યું હો, પણ ભાઈ પહેલેથી જ ખોટું હતું, પહેલેથી જ ખોટું હતું. આ ભ્રાંતિ સમજી લેજો અજ્ઞાન અને ભ્રાંતિનો તફાવત. આપણી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે જો જ્ઞાનીના વચનો વાંચતા આવડશે તો. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ, હવે થોભ એ નિર્વેદ, સંસારથી થાકી જવું, અટકી જવું તે નિર્વેદ. હવે સંસાર વધારવો નથી, હવે સંસાર જોઈતો નથી. નો મોર એક્સટેન્શન, નો મોર એડિશન. હવે સંસારનો વ્યાપ નથી જોઈતો, બસ એટલેથી અટકી જાય. આ પણ એક મુમુક્ષુતાનો ગુણ, જ્યાં છે ત્યાં ઉભો છે, બસ હવે હવે આગળ નહીં. ધસ ફાર નો ફર્ધર, આવું પણ એક સ્ટેપ છે. આ ત્રીજું મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. સાચા ગુરુની શ્રદ્ધા, સાચા પુરુષની શ્રદ્ધા, સાચા જ્ઞાનીની શ્રદ્ધા, આ આસ્થા કહેવાય. આસ્થામાં પોતે નથી જાણતો, આસ્થામાં પોતે નથી જાણતો, હજી આ તો મુમુક્ષુનો ગુણ છે. મને હજુ સમ્યક દર્શનની ઉપલબ્ધિ નથી થઈ, પણ હું જેને જાણું છું એ સાચો છે, એ જાણે છે. હું જેને જાણું છું એ સાચો છે, એ જાણે છે. સાચા પુરુષની શ્રદ્ધા થવી આ સમ્યક દર્શનની વ્યવહાર સંકેતની પહેલી ભૂમિકા છે.
સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ.
આત્મસિદ્ધિ ગાથા 16મી છે આ, હજી 17મી. 6 પદના બધું જ્ઞાન હજી હવે આપવાનું છે. આત્મા સંબંધી વાત પણ નથી થઈ, અને ત્યાં પરમ કૃપાળુ દેવે એ જે સામે જે શિષ્ય એની ભૂમિકાનો શિષ્ય છે એને આ પ્રકારની વાત મૂકી દીધી આત્માર્થી અને મતાર્થીના લક્ષણમાં, કે આને સંકિત અમે કહેવું, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. કયું કારણ, કયા કારણથી એને સંકિત છે? તો પ્રત્યક્ષ કારણ કે એને પોતાનો સ્વચ્છંદ મત અને આગ્રહ છોડી દીધો, એટલે ભ્રાંતિમાંથી નીકળી ગઈ, અને એણે સાચા પુરુષની શ્રદ્ધા કરી. વર્તે સદગુરુ લક્ષ, હું કઈ જાણતો નથી, મેં આત્મા જાણ્યો નથી, સદગુરુ રાજે જાણ્યો છે. જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું, અને મારે તો એ આત્મા પ્રાપ્ત કરવો છે જેને શ્રીમદ રાજચંદ્રએ પ્રાપ્ત કર્યો છે. તો હું જાણતો નથી, સો વોટ, કઈ જ માનતો નહીં, પણ તો જેને જાણતો નથી એ તત્વની શ્રદ્ધામાં જેના ઉપરથી કરસ એને તો જાણ્યો છે ને, તો એવા સાચા પુરુષની શ્રદ્ધા કરવી આ આસ્થા કહેવાય છે. સાચા ગુરુની, સદગુરુની આસ્થા થવી તે બહુ મોટું છે. પરમ કૃપાળુ દેવે 2 પત્રોમાં એનો ઉલ્લેખ કર્યો છે, અને એ પત્રના ઉલ્લેખની અંદર એમણે એક લખ્યું છે, તીર્થંકરના સમવસણમાં નિર્ગ્રંથ અને નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક અને શ્રાવિકાઓને જીવાજીવનું જ્ઞાન હતું માટે એ સમકીતી હતા એમ નહીં, પણ આ પુરુષ સાચા છે, તે જેમ કહે છે તેમ જ આત્માનું સ્વરૂપ છે, અને તેઓ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, આવી એની અચળ શ્રદ્ધા હતી, તેથી તેઓ સમકીતી હતા, અને એવું સમકીતના કારણે એમને જીવાજીવનું જ્ઞાન થતું હતું. સંકિતનું એક સ્વરૂપ આસ્થા, શ્રદ્ધા. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર આ સંકિતનું સ્વરૂપ બતાવ્યું, અને એ સંકિતનું સ્વરૂપ 751ના પત્રમાં પણ બતાવ્યું, સત્પુરુષોના વચનોમાં શ્રદ્ધા આ સંકિતનું સ્વરૂપ છે. તો આ મુમુક્ષુનો એક ગુણ છે, મુમુક્ષુનું એક લક્ષણ છે, મુમુક્ષુને માટેનું આવશ્યક એવો ગુણ છે આસ્થા. અને કેવા પુરુષ? મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનું વચન. એક તો એનું જેનું મહાત્મ્ય પરમ છે, જેનું મહાત્મ્ય કોઈ રીતે આપણે એનું મહાત્મ્ય ગાઈ શકતા નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એવું પરમ મહાત્મ્ય જેનું છે. મારા ભગવાન, મારા પુરુષ, ગુરુ, સદગુરુ, કેવું મહાત્મ્ય છે એનું. દેવો પણ જેની વંદના કરતા આવે, ઇન્દ્રને પણ જેની ઈર્ષા થાય, જગતના તમામ પ્રાણીઓ જેના પ્રત્યે આ પ્રકારના શરણભાવથી જીવે, કેટલું બધું મહાત્મ્ય છે એમના ગુણનું, એના સામર્થ્યનું, એમના પ્રગાટ્ય પ્રગટપણાનું, આત્માના પ્રગટપણાનું. એવા નિસ્પૃહી પુરુષ ઘણીવાર ઘણા દેવોની સાથેની આપણી શ્રદ્ધા આસ્થા કેવી રીતે જોડાયેલી છે? સ્પૃહાથી જોડાયેલી છે. આ તો નિસ્પૃહી પુરુષ છે, એને કશું જોઈતું નથી. અને એનું મહાત્મ્ય કેવું? હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું, પણ વળી આપ કંઈ પણ લેવાને સદા નિસ્પૃહ છો. મારી અસમર્થતા તો સમજાય કે હું આપી આપીને શું આપીશ, પણ એના કરતા એની સમર્થાઈ સમજાય? મારી અસમર્થતા અને એની સમર્થાઈ શું છે? એનું સમર્થપણું શું છે? કંઈ પણ લેવાને સદા નિસ્પૃહ છે, એને કંઈ જોઈતું નથી. આવો નિષ્કામ કરુણાનો અવતાર, નિષ્કામ કરુણાનો સાગર, આવા પુરુષના વચનમાં શ્રદ્ધા રાખજો કે જેને કોઈ અપેક્ષા નથી. અને એ આપવામાં એની સમર્થાઈ શું આપ્યું? તો જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો માર્ગ આપ્યો. આખા બધા દુઃખોનો સરવાળો ક્યાં આવીને ઉભો રહ્યો? જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખ ના હેતુ, કારણ તેના બે કયા, રાગ દ્વેષણ હેતુ. બધા દુઃખોનો સરવાળો જન્મ જરા અને મૃત્યુના દુઃખમાં આવી જાય છે. હવે આનો આત્યંતિક નાશ કરનારો, આત્યંતિક નાશ એટલે ફરીથી ઉદ્ભવ થવાની સંભાવના જ ન રહે, ભવના અંકુરો જ નાશ પામે, ભવ બીજના અંકુરો જ નાશ પામે. આવો ધર્મ આપનાર, આવા પરમ પુરુષ, આવો નિસ્પૃહ પુરુષ સૌભાગભાઈને કહે છે કે તમે ગમે તેટલું કહો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં થાવ ત્યાં સુધી આ વાત આપણને એનું રહસ્ય નહીં પામી શકાય, નિસ્પૃહ બનો. અને ઉદાહરણમાં કહે છે કે નરસિંહની ભક્તિ ને મીરાની ભક્તિ નિસ્પૃહ ભક્તિ હતી. ભગવાને પરચા પહેર્યા છે ભૂલી જાઓ તમે. આ જગતના જીવોની અંદર આવી પ્રકારનું હજી પરમાર્થની ભ્રાંતિમાં અનેક ભ્રાંતિ આવે છે કે એણે તો મામેરા પૂર્યા હતા, એણે સામરસાના વરઘોડા સંગાયરા હતા, કે જે કાંઈ નથી કર્યું એણે. કૃપાળદેવ પત્રની અંદર બહુ સ્પષ્ટ સમજાવે છે, એ જે પુરાયેલા પરચા છે એ તમે ભૂલી જાઓ, એ ભગવાન કોઈ એની અંદર કરતા ભાવે આવતો નથી. તમે નિષ્પૃહ થાઓ, તમારી ભક્તિ નિષ્પૃહ થવી જોઈએ, તમારી ભક્તિ નિષ્પૃહ થવી જોઈએ. અને આ બધા પુરુષ છે જેની ભક્તિ કરો એ પણ નિષ્પૃહ પુરુષ હોવો જોઈએ. નિષ્પૃહ મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. આ નિષ્પૃહપણું બહુ મહત્વનું છે. કૃપાળુ દેવે સત્પુરુષની ઓળખાણમાં આ નિષ્પૃહપણું આપણે બતાવ્યું છે કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી સાંભળવામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, આ સત્પુરુષ એનું ઓળખાણ. અંતરંગ સ્પૃહા નથી, અંતરંગ શબ્દ મૂક્યો છે, અંતરંગ સ્પૃહા નથી. લેશ માત્ર પણ એને જગતના કોઈ ચીજ પ્રત્યેની એની સ્પૃહા નથી. સ્પૃહા હોય તો વૃત્તિ થાય, અને આ વૃત્તિ થાય તો એનો વ્યવસાય થાય, વેપાર થાય. કશું જ થતું નથી, સ્પૃહા જ નથી, અંતરંગ સ્પૃહા નથી. તદ્દન આવી પ્રકારની નિષ્પૃહ અવસ્થા આવા મહાત્માઓના વચનની અંદર તલ્લીનતા, શ્રદ્ધા, એના વચનોમાં તલ્લીન થવું. ભલે કદાચ આપણને હજુ જ્ઞાન ન થયું હોય, તો આ વચનોની તલ્લીનતા આ જ્ઞાન પ્રકાશવા માટેની પૂર્વ ભૂમિકા છે. આસ્થા એ સઘળા વડે જીવમાં સ્વાત્મ તુલ્ય બુદ્ધિ તે અનુકંપા. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો આ વચનને હૃદય લખો. જગતના તમામ જીવોની અંદર પોતાના આત્મા સમાન જ આ ચૈતન્ય દ્રવ્ય છે. ચૈતન્ય દ્રવ્યમાં કોઈ ભિન્નતા નથી. ગતિ ભેદ, જાતિ ભેદ, નામ ભેદ, યોગની ભેદ, આ બધા ભેદો માત્ર કર્મના આવરણના કારણે છે. દ્રવ્યની અપેક્ષાએ તો બધા જ આત્માઓ, બધા જ દ્રવ્ય સમાન છે, એક છે. સ્વાત્મ તુલ્ય સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો, આવી સમદ્રષ્ટિને પ્રાપ્ત કરો. કોઈ ભેદ ન હોવો જોઈએ ચૈતન્ય પ્રત્યેનો. આને મહાવીરની મૈત્રી કહે છે. મહાવીરની મૈત્રી જગતના તમામ જીવો સાથે સરખી રીતે જોડાયેલી છે, એટલે તીર્થંકરનું ગર્ભ કલ્યાણક, તીર્થંકરનું જન્મ કલ્યાણક, તીર્થંકરનું દીક્ષા કલ્યાણક, તીર્થંકરનું કેવળ જ્ઞાન કલ્યાણક અને તીર્થંકરનું નિર્વાણ કલ્યાણક એ જગતના જીવોને સુખદાયી, લાભદાયી, હિતકારી હોય છે. માટે પંચકલ્યાણક એ આપણે કહીએ છીએ કે એની કોઈ પણ અવસ્થા, આવા પરમ પુરુષોની કોઈ પણ અવસ્થા, એનું ગર્ભમાં આવવું એ પણ જગતના જીવોના કલ્યાણનું કારણ. તીર્થંકર જન્મ લે ત્યારે કહે છે કે નારકીના જીવોને પણ તે સમયે, એક સમય પૂરતો પણ, એક ઘડી પૂરતો પણ એને ત્યાં આનંદનો અનુભવ થાય. સતત જ્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે, વેદના, વેદના ને વેદના જ છે, પીડામાં જ છે, એવા પીડિત જીવો પણ એક ક્ષણ માટે તો પણ જ્યારે તીર્થંકરનો જન્મ થાય ત્યારે આનંદની અનુભૂતિ કરે છે. આવો એના જન્મનું મહામાંગલ્ય છે. તો આ જે છે આવા પુરુષો, એ કહે છે કે બધા જ જીવો પ્રત્યે આવી મૈત્રી, મહાવીરની મૈત્રી. આત્મવત સર્વભૂતેષુ, ભૂત શબ્દ મૂક્યો છે જ્યાં મિત્તિ મેં સર્વ ભૂયેષુ, ક્યાંય આના સમતુલ્ય શબ્દ જોવા નહીં મળે. ધર્મની કલ્પના જગતના જીવો સાથે, જીવ તત્વ સાથે, જીવ દ્રવ્ય સાથે. કેનેડાની અંદર મલ્ટી ફેઇથ એ પ્રકારનું એક કોર્પોરેશનનું કામ ચાલે છે, અને ત્યાં એણે દરેક ધર્મ પાસેથી એના સૂત્રો મંગાવ્યા. એમની વાત એવી છે કે આ હ્યુમન રાઇટ્સ, કયો ધર્મ હ્યુમન રાઇટ્સમાં માને છે, માનવનું ગૌરવ અને માનવીય ગરિમા, એના સૂત્રો મંગાવ્યા. એક મિત્રનો ટોરન્ટોથી મને પત્ર આવ્યો કે વસંતભાઈ, જૈન દર્શનની કોઈ વાત એવી મૂકો કે આ હ્યુમેનિટેરિયઝમની અંદર પણ જૈન દર્શન માને છે. મેં કીધું હ્યુમેનિટેરિયઝમ માનવું એ તો જૈન દર્શનની અવમાનના છે. આ તો ભૂલી ગયા, અમારે હ્યુમનની વાત જ નથી. 84 લાખ જીવાયુનીમાં રહેલા પ્રત્યેક જીવને માટેની આ અહીંયા તો એના જીવના સંરક્ષણની અને એના સંવર્ધનની, એની સાથેની એકાત્મતાની વાત જૈન દર્શનમાં છે. અમે તમને એવું સૂત્ર ન આપીએ, આખું વચનામૃત વાંચી જાઓ, આખું વચનામૃત. એની અંદર આપણને એને કૃપાળુ દેવે જ્યારે જ્યારે કોઈ ઉદ્દેશ આપણને કર્યો છે ત્યારે માનવ તરીકે કર્યો છે કે જીવ તરીકે કર્યો છે? જીવ તરીકે સંબોધન કર્યું છે એને. આ આપણને સર્વાત્મમાં સમદ્રષ્ટિ જીવ તરીકે જ જોયા છે. તું ગમે ત્યાં જાતો હું તને કહું છું તું જીવ છો. જગતના 6 દ્રવ્યની અંદર 1 જીવ ને 5 અજીવ, આ જીવ દ્રવ્ય છે. એ ગમે તે સ્થિતિને પ્રાપ્ત હોય, ગમે તે નામને, ગમે તે ગોત્રને, ગમે તે જાતિને, જીવ તરીકે જ ઉલ્લે અમારા બધા ધર્મશાસ્ત્રો જીવને ઉદ્દેશીને છે. આમાં માનવ માનવના ભેદની વાત તો ક્યાંય આવતી જ નથી, એ રહેતી જ નથી, એ તો બહુ સંકીર્ણતા છે. અને એવા કેટલાય આપણા સૂત્રો છે, એ સૂત્રો આપી અને ત્યાં એક્સેપ્ટ થયો જૈન ધર્મ બેટર ફેઇથમાં. આ આપણી સ્થિતિ છે. સર્વાત્મમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ, સર્વ પ્રાણી પર સંભાવ, નિર્વૈર બુદ્ધિ રાખવી, તે અનુકંપાનું સ્વરૂપ છે. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. પરમ કૃપાળુદેવ કહે છે આ લક્ષણો મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, વારંવાર તેનું સ્મરણ કરવું, ઈચ્છવા યોગ્ય છે આપણા જીવનની અંદર આવે, અને અનુભવવા યોગ્ય છે આવે ને આપણે અનુભવીએ. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા, આ પાંચેય લક્ષણો સમ્યક દશાના લક્ષણો છે. કૃપાળુ દેવે કહ્યું છે કે તમે સાંભળ્યા હશે તો પણ ફરી ફરી તેનું સ્મરણ કરશો. આ સમ્યક દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ મુમુક્ષુ દશા પ્રાપ્ત થતી નથી. આના ગુણો, સમ્યક દશા એ જ મુમુક્ષુ દશા છે. સમ્યક દશા ઉત્પન્ન થઈએ સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. જેની દશા ખોટી એનું દર્શન ખોટું, અસિદ્ધું ગણિત. કોઈ જીવને સમ્યક દર્શન છે કે નહીં, કોઈ જીવને સમ્યક દર્શન છે કે નહીં આપણે એની ખાતરી કેવી રીતે કરવી? જો કે આપણે કોઈને માપવા નહીં. આપણને સમ્યક દર્શન છે કે નહીં એવો ક્યારેક કંઈક ભ્રમ આવી જાય તો કૃપાળુદેવે કહ્યું છે કે આ જોઈ લેજે. સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા, આ કેટલા પ્રમાણમાં છે એના આધાર ઉપરથી આ સમ્યક દશા જો આપણે હાંસલ કરી હશે તો સમ્યક દર્શન થવાની સંભાવના ખરી. પણ આમાંની દશા જો અધૂરી હશે તો સમ્યક દર્શન બહુ દૂર છે. માટે પહેલા દશા પ્રાપ્ત કરવી. દશા પ્રાપ્ત કરવાથી દિશા મળે છે અને દિશા મળ્યા પછી દર્શન થાય છે. આ સંકિત એ પ્રાપ્ત થાય છે. એને કૃપાળુદેવે આત્મસિદ્ધિની 38મી ગાથાની અંદર કહ્યું છે, કૃષાય ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ભગવાન કહે છે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ફરીથી મોક્ષ આગળ શબ્દ એક છે એ સમજવાનો છે, મોક્ષ પછી સમજશું. આપણી મુશ્કેલી માત્ર નથી સમજાતું એ છે. મોક્ષમાં તો આપણે બીજાને ઉપદેશ આપીએ એવા છે. મોક્ષ શું એ જો કોઈને સમજાવવું હોય તો આપણે સમજાવીએ, પણ માત્ર શું એ આપણે બીજાનો તો એક બાજુ આપણે પોતે જ ન સમજતા કે માત્ર ત્યાં આત્માર્થ નિવાસ. કયા સ્થાન ઉપર આ આત્માર્થ રહે છે તો આનું બીજું લક્ષણ છે, કશાય ઉપશાંત થાય માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, ભવનો ખેદ, હવે ફરી જન્મવાની ઈચ્છા ન હોવી જોઈએ, ફરી ન જન્મવું. ભવનો ખેદ જ્યારે ઉભો થાય કે આ પરિભ્રમણ ખંભાતરા મુમુક્ષુઓને ભવનો ખેદ ઉત્પન્ન થયો છે, એને ભગવાનને પત્ર લખ્યો છે જેમાંથી સમ્યક દર્શનના લક્ષણો ભગવાને લખ્યા છે. એનું મૂળ એ છે કે એ મુમુક્ષુઓને ભવનો ખેદ છે એવી જિજ્ઞાસા એણે કીધી. એમણે કહ્યું કે પ્રભુ અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે? બ્રહ્મચારીજીએ કહ્યું તેમ આ થાક્યાનો માર્ગ છે. આ જગતના જીવો, આ મુમુક્ષુઓ, આ ધર્મ ઈચ્છુક ભાઈઓ થાક્યા હતા, ભવનો ખેદ છે. પ્રભુશ્રીને સુરતની અંદર 10 મહિના સુધી તાવની બીમારી રહી. અને એવી તાવની બીમારી સુરતના એક સદગ્રસ્તને હતી, અને એ તાવની બીમારીમાં એ ગ્રસ્તનો દેહ છૂટી ગયો અને પ્રભુશ્રીને જબરજસ્ત ત્રાસકો પડ્યો. અરે આ બીમારી, આ વ્યાધિના કારણે કદાચ આ દેહનો શું ભરોસો, આ દેહ છૂટી જશે તો? એકદમ સંત જાગૃત થઈ જાય છે. લાવ મારા ભગવાનને લખું કે પ્રભુ આ દેહનો હવે કોઈ ભરોસો નથી, 10 મહિનાથી આ ધીમો તાવ રહે છે, ગમે ત્યારે આ દેહ છૂટી જાય એવી સંભાવના છે, પણ પ્રભુ સંકિત વિના જો આ દેહ છૂટે તો અનંતની રજડપાટ મારી ઊભી રહેશે, માટે મને કોઈ એવો બોધ આપો, મને કોઈ એવું ભાથું આપો કે જેથી કરીને હું સંકિત લઈને જાઉં. સંકિતી જીવ પોતાના લક્ષ્ય સાથે જાય છે, પોતાની દિશા સાથે જાય છે. અને આ પત્રના જ્યારે મળે છે ત્યારે પરમ કૃપાળુ દેવે મુંબઈની અંદર ઝવેરી બજારની પેઢી ઉપરથી 6 પદનો પત્ર લખ્યો, અને એમાં લખ્યું કે આ જે સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક અમે તમને કહીએ છીએ, કારણ કે હવે ટાઈમ થોડો છે, મુનિએ તો એની આ અવસ્થા બતાવી છે, તો હવે સામાન્ય ઉપાય નથી આપવાનો સંકેત પ્રાપ્તિનો. સમ્યક દર્શન ક્યાં રહેલું છે? યશો વિજયજી મહારાજની સજ્જાઈમાં સંકેતના 67 બોલ છે, અને જૈન દર્શનમાં સંકેત પ્રાપ્તિના 67 માર્ગ છે, એમાંનો આ એક માર્ગ છે. આત્માના 6 સ્થાનકની વિચારણા, ષટપદ સ્થાનક, ઈ ષટપદ સ્થાનક ઇટ ઇઝ આઉટ ઓફ 67. પરમ કૃપાળુ દેવી એમાં લખ્યું નોબલ કે આ સર્વોત્કૃષ્ટ સ્થાનક છે, કે આ વિચારણા આત્મ સ્વરૂપની આ રીતે કરવામાં આવે તો જીવને સંકિત થાય. અને 6 પદના પત્રમાં લખ્યું છે કે એ જીવ સહજ પરિણામી થઈને જો વિચારે તો એને સમ્યક દર્શનને પામે અને સ્વસ્વરૂપ મોક્ષને પામે. એ 6 પદનો પત્ર લખ્યો કારણ કે પ્રભુશ્રીને ભવનો ખેદ થયો હતો કે ભવ નથી કરવો, આવો પુરુષ મળે ને મારે ભવ કરવો પડે, આવો યોગ મળે અને અમારા પરિભ્રમણ સમાપ્ત ન થાય, એનો અંત ન આવે, અમે અનંતમાંથી અલ્પમાં ન આવીએ, આ વાત હવે નથી બનવા દેવી. સૌભાગભાઈને પણ આ વેદના રહેતી હતી, અને ત્યારના મુમુક્ષુઓ તો કેવા એકબીજા ઉપકારી હતા, એ 6 પદના પત્રની પ્રત સૌભાગભાઈ આગળ પહોંચી ગઈ હતી, અને આ સૌભાગભાઈની પણ ઉંમર ઘણી મોટી, એ પણ હવે બધું શરીર લથડી જાય એવી સ્થિતિ થઈ હતી.